એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની દુનિયામાં જઈશું જે માત્ર એક વાર્તા નથી, પણ એક રીતે જોઈએ તો ભવિષ્યવાણી છે. એક એવી કૃતિ જેણે લખાયાના લગભગ 30 વર્ષ પહેલાં જ આપણા આજના ડિજિટલ યુગનું ચિત્ર દોરી દીધું હતું, અને એટલું સચોટ કે આજે પણ નવાઈ લાગે. આપણે વાત કરવાના છીએ નીલ સ્ટીફન્સનની 1992માં આવેલી ક્લાસિક સાયન્સ ફિક્શન નવલકથા સ્નો ક્રેશ.
બિલકુલ. અને સ્ટીફન્સનને સમજવા માટે મને લાગે છે કે એમની શૈલી સમજવી બહુ જરૂરી છે. એમને પોસ્ટ સાયબરપંક શૈલીના પ્રણેતા માનવામાં આવે છે.
પોસ્ટ સાયબરપંક એટલે કે સાયબરપંક પછીનું, એમાં શું ફરક હોય?
હા, જો સાયબરપંક એટલે સામાન્ય રીતે ભવિષ્યનું એક એકદમ અંધકારમય ચિત્ર જ્યાં ટેકનોલોજીએ સમાજને બગાડી નાખ્યો છે. પણ પોસ્ટ સાયબરપંક એ જ દુનિયા લે છે, પણ એમાં થોડો વ્યંગ, થોડી રમૂજ અને ક્યાંક આશાનો કિરણ પણ ઉમેરે છે. અહીં હીરો કોઈ મોટી સિસ્ટમ સામે લાચાર નથી, પણ એ સિસ્ટમને બદલવાની કોશિશ કરે છે, અને સ્નો ક્રેશ આનું ઉત્તમ ઉદાહરણ છે.
અને આ એ જ નવલકથા છે જેણે મેટાવર્સ અને અવતાર જેવા શબ્દોને મુખ્ય પ્રવાહમાં લાવ્યા, કે ને?
બરાબર. આજે ફેસબુક અને બીજી ટેક કંપનીઓના બિઝનેસ પ્લાનનો જે ભાગ છે એ શબ્દો અહીંથી આવ્યા છે.
તો ચાલો આ અદ્ભુત અને જટિલ દુનિયામાં પ્રવેશ કરીએ. વાર્તાની શરૂઆત ક્યાંથી થાય છે?
તો વાર્તા આપણને લઈ જાય છે નજીકના ભવિષ્યના લોસ એન્જલસમાં. પણ આ એ અમેરિકા નથી જેને આપણે ઓળખીએ છીએ. અહીં એમ સમજો કે કેન્દ્ર સરકાર પડી ભાંગી છે, દેશ હવે બર્બક્લેવ્સમાં વહેંચાઈ ગયો છે.
બર્બક્લેવ્સ એ શું છે?
એટલે કે કોર્પોરેટ માલિકીના શહેરો, ફ્રેન્ચાઇઝીઓ, જેમ કે મિસ્ટર લીઝ ગ્રેટર હોંગકોંગ અથવા તો માફિયા દ્વારા ચાલતું નોવા સિસિલી.
ઓહો, એટલે દેશભક્તિ જેવું કંઈ નહીં?
ના, એનું સ્થાન બ્રાન્ડ લોયલ્ટીએ લઈ લીધું છે. તમે કયા દેશના નાગરિક છો એના કરતાં તમે કઈ કોર્પોરેશનના ગ્રાહક છો એ વધારે મહત્વનું છે.
આ કલ્પના આજે કેટલી વાસ્તવિક લાગે છે. જ્યારે મોટી ટેક કંપનીઓ પોતાના વિશાળ કેમ્પસ બનાવે છે, પોતાના નિયમો બનાવે છે.
બિલકુલ. સ્ટીફન્સન જાણે ભવિષ્ય જ જોઈ રહ્યા હતા.
તો આ દુનિયામાં જીવન કેવું છે?
અહીં જીવન બે વાસ્તવિકતાઓમાં વહેંચાયેલું છે. એક છે ભૌતિક દુનિયા, જેને પાત્રો ધ સ્ટ્રીટ કહે છે, જે એકદમ અસ્તવ્યસ્ત અને ખતરનાક છે. અને બીજી છે મેટાવર્સ.
હા, મેટાવર્સ.
આ એક વર્ચ્યુઅલ રિયાલિટી છે, એક વૈશ્વિક ત્રિપરિમાણીય ડિજિટલ સ્પેસ જ્યાં લોકો પોતાના બનાવેલા અવતાર દ્વારા મળે છે, બિઝનેસ કરે છે અને સામાજિક જીવન જીવે છે.
એટલે આ કોઈ ગેમ નથી?
ના, જરાય નહીં. આ એક સમાંતર અર્થવ્યવસ્થા અને સમાજ છે.
અને આ બે દુનિયાના સંગમ પર ઊભો છે આપણો નાયક, જેનું નામ જ હીરો પ્રોટેગોનિસ્ટ છે. લેખકની રમૂજ વૃત્તિ તો અહીં નામથી જ શરૂ થઈ જાય છે.
ખરેખર. અને એના નામની જેમ જ એનું પાત્ર પણ વિરોધાભાસી છે. વાસ્તવિક દુનિયામાં એ માફિયા માટે પિઝા ડિલિવરીનું કામ કરે છે અને એક નાનકડા સ્ટોરેજ યુનિટમાં રહે છે.
પિઝા ડિલિવરી બોય?
હા, પણ મેટાવર્સમાં ત્યાં એ એક દંતકથા સમાન છે, એક કુશળ હેકર અને વિશ્વનો શ્રેષ્ઠ તલવારબાજ, જેણે મેટાવર્સનો કોડ લખવામાં પણ મદદ કરી હતી.
એટલે એક પ્રતિભાશાળી વ્યક્તિ જે વાસ્તવિક દુનિયામાં પોતાની જગ્યા નથી શોધી શક્યો.
બરાબર. અને એની સાથે છે વાર્તાનું બીજું મુખ્ય પાત્ર, વાયટી, એટલે કે યોર્સ ટ્રુલી.
એકદમ અલગ વ્યક્તિત્વ, નહીં?
બિલકુલ. વાયટી ફક્ત 15 વર્ષની છે. એક નીડર કુરિયર છે જે પોતાના હાઈટેક સ્કેટબોર્ડ પર ખતરનાક ફ્રીવે પરથી પસાર થઈને પેકેજ પહોંચાડે છે. જ્યાં હીરો ભૂતકાળ અને ભવિષ્યના વિચારોમાં ખોવાયેલો છે, ત્યાં વાયટી વર્તમાનમાં જીવે છે, ઉર્જાથી ભરપૂર.
અને આ બંને મળે છે કેવી રીતે?
એક પિઝા ડિલિવરી નિષ્ફળ જવાને કારણે આ બંને અસંભવ પાત્રો ભાગીદાર બને છે અને ત્યાંથી વાર્તા ગતિ પકડે છે.
તો વાર્તાનો મુખ્ય સંઘર્ષ ક્યાંથી શરૂ થાય છે? આ પિઝા ડિલિવરી બોય અને સ્કેટબોર્ડર કઈ મોટી મુસીબતમાં ફસાય છે?
વાર્તાનો અસલી વળાંક ત્યારે આવે છે જ્યારે હીરો મેટાવર્સના એક ક્લબમાં સ્નો ક્રેશ નામના એક નવા અને રહસ્યમય ડ્રગનો સાક્ષી બને છે.
સ્નો ક્રેશ?
હા, પણ આ કોઈ સામાન્ય ડ્રગ નથી. એ એક પેલું ન્યુરોલિંગ્વિસ્ટિક વાયરસ છે.
ન્યુરોલિંગ્વિસ્ટિક વાયરસ એટલે કે?
એટલે કે મેટાવર્સમાં તે એક ડેટા ફાઇલ જેવો દેખાય છે. જે હેકર એને જુએ છે એનો અવતાર તો ક્રેશ થઈ જ જાય છે, પણ વાસ્તવિક દુનિયામાં એનું મગજ પણ કામ કરતું બંધ થઈ જાય છે. જાણે મગજની ઓપરેટિંગ સિસ્ટમ જ બગડી ગઈ હોય.
બાપરે, મને આ વિચારથી જ ખરેખર ડર લાગે છે. આપણી ભાષા કે માહિતી, જે આપણી ઓળખનો પાયો છે, એનો જ હથિયાર તરીકે ઉપયોગ.
બરાબર. આ માત્ર કોમ્પ્યુટર વાયરસ નથી, આ તો ચેતના પરનો હુમલો છે.
અને એનો કોઈ ભૌતિક?
હા, એનો ભૌતિક સ્વરૂપ પણ છે, જે લોહી દ્વારા ફેલાઈ શકે છે. અહીંથી હીરો આ વાયરસ પાછળના ષડયંત્રને ઉકેલવાની સફર શરૂ કરે છે. અને આ ષડયંત્રનું સૂત્રધાર છે એલ બોબ રાઇફ, એક શક્તિશાળી મીડિયા ઉદ્યોગપતિ અને ધાર્મિક નેતા.
તો એનો હેતુ શું છે? પૈસા? સત્તા?
એનાથી પણ મોટું. તે માનવ મનના મૂળભૂત ઓપરેટિંગ સિસ્ટમ પર જ કબજો કરવા માંગે છે.
તો એનો અર્થ એ થયો કે જે માહિતીના પ્રવાહને નિયંત્રિત કરે છે
એ જ વાસ્તવિક શક્તિ ધરાવે છે. આજના ફેક ન્યૂઝ અને સોશિયલ મીડિયાના યુગમાં આ વાત કેટલી સાચી લાગે છે, ખરું ને?
બિલકુલ. પણ રાઇફ આ કેવી રીતે કરવા માંગે છે? એની પાછળનું વિજ્ઞાન શું છે?
રાઇફને પ્રાચીન સુમેરિયન સંસ્કૃતિ અને માનવ મગજના ઊંડા માળખા વચ્ચેનું એક જોડાણ મળી ગયું છે. એ માને છે કે ભાષા એ માત્ર સંચારનું સાધન નથી, પણ આપણા મગજનું પ્રોગ્રામિંગ છે. અને સ્નો ક્રેશ વાયરસ એ સિસ્ટમને હેક કરવાનું, તેને ફરીથી પ્રોગ્રામ કરવાનું હથિયાર છે.
ગજબ છે.
અને એની મદદ માટે છે રેવન, એક ભયાનક યોદ્ધો.
રેવન?
હા, એક એવો માણસ જેની પાસે એક નાનો હાઇડ્રોજન બોમ્બ છે, જેના હૃદયના ધબકારા સાથે જોડાયેલો છે. જો એ મરી જાય તો બોમ્બ ફાટશે.
એટલે કે એક જીવતો જાગતો આતંક.
બરાબર. તે વ્યક્તિગત આતંકનું જીવંત પ્રતીક છે.
અહીં લેખક પુરાતત્વ, ભાષાશાસ્ત્ર, ધર્મ અને કમ્પ્યુટર સાયન્સ જેવી કેટલી બધી બાબતોને એકસાથે લઈ આવે છે. આ રહસ્ય કેવી રીતે ખુલે છે?
હીરો આ રહસ્ય ઉકેલવા માટે મેટાવર્ઝમાં રહેલા ધ લાઇબ્રેરિયન નામના એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોગ્રામની મદદ લે છે. ધ લાઇબ્રેરિયન એને સમજાવે છે કે આ કોઈ નવી વાત નથી.
નવી વાત નથી?
ના, તે બાઇબલની ટાવર ઓફ બેબલની વાર્તાને એક નવા જ દૃષ્ટિકોણથી રજૂ કરે છે. એના મતે એ કોઈ દંતકથા નથી, પણ એક ઐતિહાસિક ઘટના હતી.
આ રસપ્રદ છે. એટલે કે પૌરાણિક કથાને ટેકનોલોજી અને ન્યુરોસાયન્સ સાથે જોડવામાં આવી રહી છે. ટાવર ઓફ બેબલની વાર્તાનું અહીં શું મહત્વ છે?
લાઇબ્રેરિયનના મતે પ્રાચીન સમયમાં બધા મનુષ્યો એક જ ભાષા બોલતા હતા અને તેમના મન એકબીજા સાથે જોડાયેલા હતા. ત્યારે સુમેરિયન દેવી અશેરાએ એક વાયરસ બનાવ્યો જે મંત્રોચ્ચાર દ્વારા લોકોના મન પર કાબૂ મેળવી શકતો હતો. એક સામૂહિક ચેતનાને નિયંત્રિત કરી રહી હતી.
ઓકે.
ત્યારે દેવ એન્કીએ માનવતાને બચાવવા માટે એક કાઉન્ટર વાયરસ બનાવ્યો, એક ન્યુરોલિંગ્વિસ્ટિક હેક. આ હેકને કારણે દુનિયામાં અલગ અલગ ભાષાઓ ફેલાઈ ગઈ, જેથી કોઈ એક મંત્ર કે વાયરસ બધાના મગજ પર એક સાથે કામ ન કરી શકે.
આ તો અકલ્પનીય છે. એટલે ભાષાઓનું વિભાજન એ માનવતાને બચાવવા માટેનું એક સુરક્ષા કવચ હતું?
બરાબર. અને એલ બોબ રાઇફ હવે એ જ સુરક્ષા કવચને તોડીને ફરીથી બધાને એક જ નિયંત્રણ હેઠળ લાવવા માંગે છે.
તેણે એ જ અશેરાના મૂળ વાયરસને ફરીથી શોધી કાઢ્યો છે.
હા, અને તેને ડિજિટલ અને જૈવિક સ્વરૂપમાં ફેલાવી રહ્યો છે.
આટલા મોટા પૌરાણિક અને તાત્વિક ષડયંત્રની વચ્ચે આપણી બીજી નાયિકા વાઈટી અજાણતા જ આ જાળમાં ફસાઈ જાય છે.
બરાબર.
હા, હું એ જ વિચારતો હતો. આ બધી ઊંડી તાત્વિક વાતોની વચ્ચે વાઈટી જેવી એક સામાન્ય કિશોરી ક્યાં ફિટ થાય છે?
શરૂઆતમાં એવું જ લાગે કે માત્ર એક પ્યાદુ છે. તે પોતાના કુરિયરના કામ દરમિયાન રાઇફ માટે એક પેકેજ પહોંચાડે છે, રેવનને મળે છે. પણ ધીમે ધીમે તે આ ષડયંત્રમાં ઊંડે ઉતરતી જાય છે. એક સમયે રાઇફના માણસો તેને પકડી પણ લે છે.
ઓહ.
ત્યારે માફિયાના વડા અંકલ એન્ઝો, જે વાઈટીને પોતાની દીકરી જેવી માને છે, તેને બચાવે છે. આ ઘટના માફિયા અને રાઇફ વચ્ચેના યુદ્ધને વ્યક્તિગત બનાવી દે છે. હવે વાઈટી માત્ર એક કુરિયર નથી, પણ આ સંઘર્ષની એક મહત્વપૂર્ણ કડી છે.
એટલે વાર્તાનો અંતિમ સંઘર્ષ બે મોરચે લડાય છે. એક તરફ હીરો, જે વૈચારિક અને ડિજિટલ લડાઈ લડી રહ્યો છે,
અને બીજી તરફ વાઈટી અને માફિયા, જે ભૌતિક દુનિયામાં લડી રહ્યા છે.
આ બે લડાઈઓ કેવી રીતે એકસાથે આવે છે?
ક્લાઇમેક્સ ખરેખર રોમાંચક છે, અને બંને દુનિયામાં એકસાથે થાય છે. મેટાવર્સમાં રાઇફ એક મોટા વર્ચ્યુઅલ રોક કોન્સર્ટમાં લાખો યુઝર્સને સ્નો ક્રેશ વાયરસથી સંક્રમિત કરવાની યોજના બનાવે છે.
ઓહો.
હીરો પોતાની હેકિંગ અને તલવારબાજીની આવડત વાપરીને રેવનના અવતાર સાથે લડે છે અને આ વાયરલ હુમલાને નિષ્ફળ બનાવે છે. તે મેટાવર્સને બચાવે છે.
અને વાસ્તવિક દુનિયામાં શું થાય છે?
તે જ સમયે વાસ્તવિક દુનિયામાં વાયટી અને માફિયા રાઇફના એરક્રાફ્ટ કેરિયર પર હુમલો કરે છે. આ કેરિયર એશિયાના શરણાર્થીઓથી ભરેલા એક વિશાળ કાફલા દર રાફ્ટનું નેતૃત્વ કરે છે, જેમના પર રાઇફ વાયરસના પ્રયોગો કરી રહ્યો છે.
અને અંતમાં વાયટી શું કરે છે?
અંતમાં વાયટી પોતાની બુદ્ધિ અને હિંમતથી રેવનનો સામનો કરે છે. તે તેને મારતી નથી, પણ તેને એવી રીતે નિષ્ક્રિય કરી દે છે કે જેથી પેલો પરમાણુ બોમ્બ ફાડતો અટકે છે.
વાહ!
આ રીતે રાઇફની યોજના બંને મોરચે નિષ્ફળ જાય છે.
ટૂંકમાં હીરો મેટાવર્સમાં અને વાયટી વાસ્તવિક દુનિયામાં બંને પોતપોતાની લડાઈ જીતે છે, પણ મહત્વની વાત એ છે કે તેઓ કેવી રીતે જીતે છે. એક ટેકનોલોજી અને બુદ્ધિથી, બીજો હિંમત અને સહયોગથી.
ચોક્કસ, આ ટેકનોલોજી અને માનવતા વચ્ચેના સંતુલનનો સંકેત છે.
આ વાર્તા દ્વારા લેખક કયા મુખ્ય વિષયો પર પ્રકાશ પાડે છે?
મને લાગે છે કે સૌથી મોટો વિષય તો ભાષા એક વાયરસ અને ઓપરેટિંગ સિસ્ટમ તરીકે છે. ભાષા ફક્ત આપણા વિચારોને વ્યક્ત નથી કરતી, તે આપણા વિચારોને બનાવે છે, તેને આકાર આપે છે.
અને જો કોઈ તેને હેક કરી શકે તો તે આપણી વાસ્તવિકતાને પણ હેક કરી શકે છે.
બરાબર. બીજો મહત્વનો વિષય છે ડિજિટલ યુગમાં વાસ્તવિકતાનું બદલાતું સ્વરૂપ. નવલકથા બતાવે છે કે મેટાવર્સ જેવી વર્ચ્યુઅલ દુનિયાના પરિણામો ભૌતિક દુનિયામાં પણ એટલા જ વાસ્તવિક હોય છે. આ બંને દુનિયા હવે અલગ નથી.
અને આ બધાની ઉપર છે માહિતીની શક્તિ.
હા, રાઇફનું પાત્ર બતાવે છે કે ભવિષ્યમાં યુદ્ધો હથિયારોથી નહીં પણ માહિતીના નિયંત્રણથી લડાશે. જે માહિતી, કથાઓ અને વિચારોને નિયંત્રિત કરશે
તે જ દુનિયા પર રાજ કરશે. 1992માં લખાયેલી આ વાત આજે કેટલી ભયાનક રીતે સાચી પડી રહી છે.
ખરેખર આ નવલકથા આજે પણ એટલી જ, કદાચ તેના લખાયાના સમય કરતાં પણ વધુ પ્રાસંગિક છે.
તો એક અંતિમ વિચાર તરીકે, આ વાર્તા આપણને આજે શું શીખવી શકે છે?
મને લાગે છે કે આ વાર્તા આપણને ચેતવે છે કે ટેકનોલોજી ભલે ગમે તેટલી આગળ વધે, માનવ ચેતના, સ્વતંત્ર વિચાર
અને પોતાની વાત કહેવાની સ્વતંત્રતા,
હા, એનું રક્ષણ કરવું હંમેશા સૌથી વધુ જરૂરી રહેશે.
અને એ પણ યાદ અપાવે છે કે માહિતીના આ મહાસાગરમાં આપણે જે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ, જે વાર્તાઓ સાંભળીએ છીએ, તે કેટલા શક્તિશાળી અને સાથે સાથે કેટલા નાજુક પણ હોઈ શકે છે.
તે આપણને બનાવે પણ છે અને બગાડી પણ શકે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એક ત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.